તુલસીદાસજી, કથાની પરંપરાનો પ્રવાહ ક્યાંથી નીકળ્યો, કોણે કોણે પ્રાપ્ત કર્યો અને મને ક્યાંથી મળ્યો એની સ્પષ્ટતા કરી છે કે પ્રવાહ ભગવાનના જીવનમાંથી ઉદ્ભવ્યો, ભગવાન શિવ અને પાર્વતી એમણે એને સિંચ્યો, પાયો, ભરદ્વાજ યાજ્ઞવલ્ક, ગરુડ કાગુસુંડી આ બધાએ મેળવ્યા પછીથી મારા ગુરુજીએ મને આ વાત કરી. એ કથા મને ગુરુ મહારાજે બહુ નાની ઉંમરમાં કહેલી, પણ એ મને બરાબર મેં સાંભળી નહોતી. ધ્યાન દઈને રમતમાં સમજ નહીં તસી બાલ પણ બાલ્યાવસ્થા હતી, લક્ષ એકાગ્ર થતું નતું, રમતમાં હતું, એમાં સાંભળવામાં અચેત બે ધ્યાન. જેમ પાર્વતીજી કથા સાંભળતા હતા શિવજી પાસેથી અને સહેજ તંદ્રા આવી ગઈ ત્યારે વૃક્ષ ઉપરથી પોપટ બોલ્યો, સુખદેવ બોલ્યો, એમ તુલસીજી કહે છે કે મને પણ આવી બાળપણની અંદર રમતમાં આ સમજાયું નહોતું. પણ કથાનું ઉદગમ સ્થાન, એનો ઉદ્ભવ ક્યાંથી? છેક પ્રભુથી. પર્વતના શિખરેથી જ, ઊંચાઈએથી જ પ્રવાહ વહેવાનો પ્રારંભ થતો હોય, ચાહે એ ગૌમુખ હોય, યમનોત્રી હોય, પણ એટલી ઊંચાઈએથી જ્યારે વહેતા હોય અને યમુનાજીના એ સ્વરૂપને જોયું હોય હિમાલયની અંદર અને વહેતા એનો અવાજ સાંભળો ને, તો એમ થાય કે આ કોને કોનું સ્મરણ કરે છે, આ યમુનાજીમાંથી કયો નાદ, કયો શબ્દ નીકળે છે? શ્યામ 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 શ્યામ. ધસમસતા યમુનાજી પહાડમાંથી, જયારે પર્વતમાંથી પિતાને ત્યાંથી નીકળતા હોય હિમાલયને, એનો શબ્દ આપણે તો સાંભળ્યો છે, જયારે જયારે ગયા છે ત્યારે, બસ એમાંથી શ્યામ શ્યામ શ્યામ, જાણે શ્યામને મળવા જોઈએ છે. એ ભક્તિનો પ્રવાહ, એ પ્રભુ જ્ઞાન ગંગાનો પ્રવાહ હૃદયમાંથી જ નીકળે અને એમાંથી એની અંદર માત્ર પ્રભુના ગુણગાનનો જ રસ રસાસ્વાદ હોય. આજે પણ એમ થાય કે જય મહારાજના જીવન લીલાનું શું, ક્યાંથી શું હશે, કેવી રીતે મેળવ્યું છે, કેવી અત્યાર સુધી ક્યાંથી આવ્યું. તો લક્ષ્મણદાસજી મહારાજ જય મહારાજ નું સાનિધ્ય હતા. મહારાજશ્રી પોતાના પૂર્વભવ જે કઈ હતા બંનેના, એ પણ કઈ સંભળાવ્યા લક્ષ્મણદાસજી મહારાજને. પછી સાનિધ્યની જે કોઈ અનુભૂતિ હતી એ બધી જ લક્ષ્મણદાસજી મહારાજ પાસેથી મણિરામ મહારાજ, મોટા મણિરામ મહારાજે લીધી, જે સમાધિ મંદિરની અંદર સમાધિ છે તે બધાને ઓળખજો, એ સમાધિ ક્યાં ક્યાં કોની કોની છે. તો મણિરામજી મહારાજને લક્ષ્મણદાસજી મહારાજ પાસે મળી અને જાનકીદાસજી મહારાજ સુધી મણિરામજી મહારાજનું ઉપસ્થિતિ હતી અને બધી વાત જાનકીદાસજી મહારાજને મળી મણિરામજી મહારાજ પાસે. જેમ ભગવાન પાસેથી શિવજીને, શિવજી પાસેથી પાર્વતી યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને મળી, એવી રીતે મણિરામજી મહારાજ, જાનકીદાસજી મહારાજ એમની પાસેથી જે કંઈ સાંભળવા મળેલું તે આજે આપણી પાસે પ્રમાણભૂત છે. ક્યાંથી આવ્યું, એનો આધાર ક્યાં, તો એનો આધાર આ રીતે પરંપરાનો છે. મહારાજશ્રીએ પોતાના શ્રીમુખથી લક્ષ્મણદાસજી મહારાજને જે વાતો કરી, યોગરત્નની અંદર એને સ્પષ્ટ કરેલી છે, જે જ્ઞાન આપ્યું છે એ પણ યોગરત્નની અંદર છે. અને બધી વાતોની સાથે જય મહારાજના સંતો નું સાનિધ્ય, એ પદો પદ સંગ્રહના એ પણ એટલો જ એની સાથેનો સંબંધિત છે, એની પરંપરાને જાળવી રાખેલી છે. આ રીતે આજ સુધી જય મહારાજની કથા પણ આપણા સુધી આવી. તુલસીદાસજીએ કહ્યું કે મને આ કથા મારા ગુરુ મહારાજ નરહરિદાસજીએ આ વાત કરી, અને તે ક્યાં ક્યારે આવી? ઔરવ જય હરિ ભક્ત સુજાના કહી સુનાઈ સમજાઈ વિધિ. જે કહે છે, સાંભળે છે, સમજે છે અનેક પ્રકારે, ઔરવ જય હરિભક્ત, એમાંના તુલસીદાસજી પોતે એટલે પોતાનું સરનામું આપી દીધું કે હું ક્યાંથી લઈ આવ્યો. તુલસીદાસજી લખવા બેઠા છે રામચરિત માણસ, પણ લઈ આવ્યા ક્યાંથી? તારે કહ્યું કે ઔરવ જય હરિભક્ત, કે જે ભગવાનનો ભક્ત છે. અને એણે કેવી રીતે કરી છે? કહી સુનાહી સમજહી. ગુરુ મહારાજે કહ્યું અને સાંભળ્યું અને જુદી જુદી રીતે સમજ્યા, એ મને પ્રાપ્ત થયું છે. અને ત્યાર પછી કહે છે, મેં પુની નિજ ગુરુ સન સુની, મારા ગુરુ મહારાજ પાસેથી મેં સાંભળી કથા. કથા સો સુકર વરાહ ક્ષેત્ર, વરાહ ક્ષેત્ર. એને તુલસીદાસજી એક શબ્દ નીચે ઉતારી દીધો, સુકર. સત્ક્રિયા જ્યાં થાય, વર આહ શ્રેષ્ઠ દિવસ, જેમ નવ અહન, એમ અહન એટલે દિવસ અને વર એટલે શ્રેષ્ઠ દિવસ, વરાહ. કથા સુકર ખેત, પણ સત્કર્મના ક્ષેત્રની અંદર ગુરુ મહારાજના સાનિધ્યથી આ કથા સાંભળી, પણ બહુ સ્પષ્ટતા કરી દીધી. મને આવડી જ ગયું હતું, મેં બધું સાંભળી લીધું હતું, મને મને બધી જ ખબર છે, એ તો હું જ જાણું છું. એ ભાવ નહીં, બહુ સ્પષ્ટ કહી દીધું, અહંકાર છે જ પણ નહીં. તે વખતે ગુરુ મહારાજે પ્રેમથી મને કહી, પણ ધ્યાન દઈને સાંભળ્યું નહોતું, પણ છતાંય ગુરુમુખે સાંભળી છે ને. મહારાજ શ્રી જાનકીદાસજી મહારાજ પણ આ રીતે અહીંયા એક ચોપાઈનો ટુકડો બોલાવીને એનો સરળ અર્થ કરતા. એવી રીતે મહારાજશ્રીને આપણને પણ રામાયણની તે વખતે ચોપાઈ ત્યાં સાત મહિનામાં બેસીને સંભળાવેલી, એ જેવી તેવી બાળપણની અંદર સાંભળી, ત્યારે આજે કંઈક આ પ્રમાણે એના અર્થ અને દર્શન થાય. તુલસીદાસજીને પણ એ જ પ્રમાણે એનું દર્શન થયું. તબ મેં રહેવું અચેત સમજી નહીં, આવું તે વખતે નહોતું સમજાયું. પદ સંગ્રહ છે, આપણે ગાઈએ છીએ બધાએ, શબ્દ ઉઠે શબ્દ બેસે, પણ શું મગજમાં અંદર કેટલે સુધી ખબર? એ શબ્દને જે પરખ છે એને ઓળખવો પડે, એને સમજવો પડે, એટલે ઊંડા ઉતરવું પડે. એ ન સમજાય ત્યાં તુલસીદાસજી કહે છે કે મને સમજાય નહોતી. ભજન પદ સંગ્રહના પદો વાંચીએ છીએ, ગાઈએ છીએ ખૂબ, પણ એની અંદર ઊંડા ઉતરાતું નથી. પણ જે તુલસીદાસજી પણ એ કહ્યું, એ રીતે મેં પણ સાંભળ્યું અને કહ્યું ને સાંભળ્યું ને, પણ એનો એની અંદર કઈ ઊંડા ઉતરાયું નહીં. એટલા માટે પછી આગળ તુલસીદાસજી કે બાલ્યાવસ્થા હતી, અને સ્વાભાવિક છે, આપણે ઘરમાં છોકરાને ભણાવવા બેસાડીએ ને તો કઈ હાથ પકડીને એકડો ઘૂંટાવા કે કખા ઘૂંટાવા બેસીએ ને તો એનું એની નજર એનું મન રમતમાં ક્યાંક બહાર હોય. એવી સ્થિતિમાં એ સમજાય નહીં, ગમે નહીં, પણ જ્યારે એ આવડી જાય બરાબર પાકું, પછી જોવો જોઈએ, ગ્રંથોના ગ્રંથો વાંચી શકે, ઘણા બધા હિસાબો કરી શકે, પણ પહેલું સમજાય નહીં કે આ મારે શું કરવાનું, અને એનું મન માત્ર રમતમાં હોય બાળકનું. કદાચ એને પકડીને ઘૂંટાવતા હોઈએ ને તો રડવા માંડે, પણ રડતા રડતા ઘૂંટાવડાવવું પડે. સમજી નહીં તસી બાળપન, એ બાલ્યાવસ્થાની અંદર અચેત રહીને એકાગ્ર થયા વગર શું પ્રાપ્ત થાય, શું સમજાય. પણ એ એકડો ગુરુ મહારાજે જે ઘૂંટાવ્યો, ક ખ ગ ઘૂંટાવ્યા, ત્યારે આજે માનસની રચના કરવા માટેની આ ક્ષમતા ગુરુ મહારાજે આપી છે.